એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી પ્રવાસ સાહિત્ય સંપદામાં આજે હું મનાલી જોશી ઈસવીસન 2001માં રાજીવ રાણે લિખિત કેપ ઓફ ગુડ હોપના પ્રવાસે લઈ જઈશ. આજે કેપટાઉનની મશહૂર પેનિન્સ્યુલા ડ્રાઈવની શેર કરવાનો કાર્યક્રમ હતો. કેપટાઉનનો દક્ષિણ વિસ્તાર તે આફ્રિકા ખંડનો શંકુ આકારનો છેડો અને વિશાળ દ્વીપકલ્પ એટલે કે પેનિન્સ્યુલા છે. આ દ્વીપકલ્પના ત્રણ બાજુના દરિયા કિનારે સુંદર રસ્તા બનાવ્યા છે અને સૌ રસ્તા કેપ ઓફ ગુડ હોપ સુધી જાય છે. પેનિન્સ્યુલા ડ્રાઈવ એ ત્યાંના પર્યટન વિભાગે બનાવેલી આશરે 57 કિલોમીટરની દર્શનીય ડ્રાઈવ છે, જેમાં સુંદર અખાતો, માછીમારોના ગામડા, નેશનલ રિઝર્વ પાર્ક એ પ્રમુખ આકર્ષણો છે. સામાન્ય સંજોગોમાં સવારથી સાંજ સુધી 8-1 કલાકમાં આ દર્શનીય રસ્તો નિરાંતે માણી શકાય છે. અમે સવારે 8 વાગ્યે હોટેલેથી નીકળ્યા. અમારી ગાઈડ સુઝને કહ્યું કે આપણે એક અન્ય દંપતીને પણ નજીકની હોટેલ પરથી સાથે લેવાનું છે. અમે મનોર હોટેલ તરફ ગયા. એક જૂના રજવાડી બંગલા જેવી દેખાતી હોટેલના દ્વાર ઉપર અમારી ટેક્સી ઊભી રહી. હોટેલની પરસાડમાંથી પિયર્સન દંપતી સ્ફૂર્તિથી અમારી તરફ આવતું દેખાયું. પટ્ટાવાળું ટી શર્ટ અને લાઇટ ગ્રે હાફ પેન્ટમાં સજ્જ મિસ્ટર પિયર્સનને ડાબા હાથે લકવાની અસર સ્પષ્ટ દેખાતી હતી. ચાલવામાં જરાક લચક પણ હતી, જે ધ્યાનથી જોઈએ તો જ ખબર પડે. બાળક જેવો ભોળો ચહેરો ને પ્રસન્ન હાવભાવ. ઉંમર આશરે 70 વર્ષ. મિસિસ પિયર્સન એમનાથી 10-1 વર્ષ નાના હશે. સૂકી ચામડી અને આંખ ફરતે જરા કરચલીઓ ને ચહેરા પર મેકઅપની ચળકતી ગુલાબી ચપળ યુવતી જેવી અદા. સુઘડ વસ્ત્ર પરિધાન ને એમાં રહેલી વ્યક્તિત્વની છટાની આરપાર જોઈએ ત્યારે ધ્યાન જાય કે અરે, આમને તો એક હાથ જ નથી. પણ ઉઠવા બેસવાની રીત, હલનચલન એવું આત્મવિશ્વાસ ભર્યું કે સાથે ફરનારને આ ઉણપનો લેશ માત્ર ખ્યાલ પણ ન આવે. જીવનની ક્ષણે ક્ષણને માણવાનો શોખ એવો કે બંને પોતપોતાના અલગ અલગ કેમેરા અને બાયનોક્યુલર ગળે ભેરવી નીકળી પડ્યા હતા. સુઝને અમારી ઓળખાણ કરાવી. ટેક્સી પેનિન્સ્યુલા ડ્રાઈવના વળાંક ઉપર દોડવા લાગી અને અમારી ઔપચારિક વાર્તા શરૂ થઈ. મિસ્ટર પિયર્સન કહે, મારા પત્નીને તમારો દેશ જોવાની ખૂબ ઈચ્છા છે. મને પણ એકવાર મોકો મળ્યો હતો, જોકે એને જોયું તો ના કહી શકાય, પણ ઓસ્ટ્રેલિયા જતાં અમારું પ્લેન મુંબઈ એરપોર્ટ પર થોડી વાર રોકાયેલું. આ હા હા, શું ઝળહળાટ હતો રાત્રે મુંબઈ નગરીનો. અમને મનમાં થયું, સારું છે, આપે રાતનો ઝળહળાટ જ જોયો છે, દિવસે શહેરના ઉકરડા જોયા હોત તો. પેનિન્સ્યુલા ડ્રાઈવ ખૂબસૂરત હતી. વળાંકો લેતી ટેક્સી દરિયાને અડીને દોડ્યા કરતી હતી. ક્યાંક ઊંચાણ પરથી દરિયાના દર્શન થાય તો ક્યારેક સાવ પાણીની નજીકથી પસાર થવાનું થાય. આજે એટલાન્ટિક મહાસાગર શાંત અને સૌમ્ય સ્વરૂપે હતો. ઉગતા સૂરજના કિરણો મોજાને ધીમે ધીમે પંપાડી જગાડી રહ્યા હતા. સીગલ પક્ષીના ટોળે ટોળા મોજા સાથે ગેલ કરી રહ્યા હતા. પ્રથમ રોકાણ હાઉટ બે પર હતું. કેપટાઉન આસપાસના આવા ઘણા નાના મોટા અખાતો એટલે કે બેમાનો આ એક સુંદર અખાત છે. અખાત વિસ્તારની ખાસિયત એ હોય છે કે અહીં દરિયાના પાણી ઘણા શાંત હોય છે, જેથી અહીં વહાણવટુ કે મત્સ્યોદ્યોગ વિકસી શકે છે. હાઉટ બેમાં પણ એક જંગી મત્સ્યોદ્યોગનું કારખાનું હતું, જેનું નામ મરીનર્સ વોફ હતું. દૂરથી જ આવતી અસહ્ય ગંધને કારણે અમને કારખાનામાં જોવા જવાની હિંમત ચાલી નહીં. સુઝન કેપટાઉનની જ વતની હતી. તેણે અમને સમજ આપી કે દરિયામાંથી ટ્રોલર બોટ વડે માછલા પકડી ફેક્ટરી પર લાવી તેની જાતિ અને કદ પ્રમાણે વર્ગીકરણ થાય છે. તેને પછી લાકડાના ખોખામાં બરફ વચ્ચે મૂકી દેશ પરદેશ મોકલાય છે. કેટલીક માછલીઓને નજીકની કોઈ કેનિંગ ફેક્ટરીમાં પણ લઈ જવાય છે, જ્યાં ખાસ યંત્રો વડે ટુકડા કરી સાફ કરી ટીનમાં પેક કરાય છે. પણ હાઉટ બે પરનું મુખ્ય આકર્ષણ તો સીલ આઇલેન્ડ છે. અહીંથી થોડાક કિલોમીટર પર દરિયામાં એક ડ્યુકર આઇલેન્ડ નામના ખડકાળ ટાપુ છે, જ્યાં દક્ષિણ ધ્રુવ પ્રદેશોમાંથી અસંખ્ય સીલ માછલી આવી પડાવ નાખે છે, એટલે તેનું બીજું નામ સીલ આઇલેન્ડ પડ્યું છે. આ દુર્લભ પ્રાણીઓને જોવા નાની સ્ટીમરોમાં જવાનું હોય છે. સ્ટીમરોની રચના એવી કે વચ્ચે અંદરની બાજુ પર સુરક્ષિત બેઠકો અને બહારની બાજુ ડેક પર થોડી બેઠકો. તદુપરાંત બંને બાજુ પરની નાનકડી ગેલેરી જેમાં કઠેડા પકડીને ઊભા રહી અથડાતા ઉડતા મોજાની શિખરોથી ભીંજાવાની મજા લઈ શકાય. અમે બહારની ગેલેરી તરફ વળ્યા અને મોજાનો સ્પર્શ લેવા ગોઠવાયા, પણ શું જોયું, મિસિસ પિયર્સન પણ આવી અમારી વચ્ચે ઊભા. હાલક ડોલક સ્ટીમરમાં પલકભરમાં કેમેરા લઈ ક્લિક કરી એક હાથે ફોટો પાડી લે. મનોમન તેમના આત્મવિશ્વાસને બિરદાવતા વિચાર આવ્યો કે કમનસીબે ક્ષતિગ્રસ્ત શરીર ધરાવનાર વ્યક્તિને કદાચ દવાની જરૂર ઓછી હોય છે ને પ્રોત્સાહનની જરૂર વધુ. ક્યારેક એવું બનતું હોય છે કે વારંવાર ક્ષતિની યાદ દેવડાવીને તે વ્યક્તિમાં લઘુતા ગ્રંથિ ઊભી કરી તેનું મનોબળ આપણે જ ભાંગી નાખીએ છીએ. બાકી તો તે શું નથી કરી શકતી. તેના કરતાં વધુ અગત્યનું એ હોય છે કે તે શું કરી શકે છે. આજે પણ કોઈ મુગ્ધ બાલિકાની જેમ દરિયાના મોજાને માણતા મિસિસ પિયર્સનનો પ્રેરણાદાયક પ્રસન્ન ચહેરો સ્મૃતિમાં કેમેરાના ફ્લેશની જેમ ચમકી ઉઠે છે. ટાપુ પાસે પહોંચ્યા, સ્ટીમરનું એન્જિન બંધ થયું અને નજર સમક્ષ સેંકડો સીલ માછલી ઉભરાવા લાગી. ટાપુ તો દેખાય જ નહીં, નાની સીલ, મોટી સીલ, અતિ મોટી સીલ સૌ મધપુડાની મધમાખીની જેમ ગણગણ કરતી હતી. કેટલીક મોટી સ્થૂળ સીલ સ્થિર નજરે બોટ તરફ જોયા કરતી હતી. યાત્રીઓની ચીચિયારી કે તેમના પ્રત્યે ફેંકાતા ખાદ્ય પદાર્થોની એ ગંભીર પ્રાણીઓને કંઈ જ પડી નથી. ત્યાં જ વળી અચાનક બે જુવાન સીલ બાખડી પડે અને આસપાસના સૌને પરેશાન કરે. હજારોની સંખ્યામાં કેપ ફેર સીલ માછલી અહીં આ એક જ ટાપુ પર જોવા મળે છે. અહીં આસપાસ આવા ખડકાળ બીજા અનેક ટાપુ છે, પણ કોણ જાણે કેમ આ જ ટાપુ એ એમનું એકમાત્ર પ્રિય સ્થળ. બીજે ક્યાંય નહીં અને માત્ર અહીં જ કેમ આવતી હશે, કોને ખબર. કેમ ક્યાંની માયા લાગી જાય, કેમ કોઈક સ્થળે વારંવાર જવાનું મન થયા કરે, કોઈ વ્યક્તિને મળવાની કેમ વારંવાર ઈચ્છા થાય. આપણી પાસે પણ ક્યાં છે આ પ્રશ્નોના જવાબ. હાઉટ બે પરના 1.5 કલાકના રોકાણ પછી અમે આગળ વધ્યા. થોડે દૂર સુઝને ચેપમેન પોઈન્ટ પર ગાડી પાર્ક કરી. માથા પર ઝોડુંબતી ચેપમેન ટીકરીની ટોચ અને છેક નીચે ખડકાળ કિનારા પર પછડાયેલી સફેદ ફીણ ઉછાળતો તોફાની દરિયો. 600 મીટર ઊંચો આ રસ્તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇટાલિયન યુદ્ધબંદીઓએ બનાવ્યો છે, એમ સુઝને કહ્યું. એ સાંભળી દરિયા પરથી ઉઠતી મુક્ત હવામાં અમે કાળ કોટડીની ઘૂંઘળામણ અનુભવી. ધીમે ધીમે કેપ ઓફ ગુડ હોપ નજીક આવી રહ્યું હોય તેના અણસાર વર્તાવા લાગ્યા. અમારી ઉત્સુકતા અને ઉત્કંઠાનો અંત નજીક આવી રહ્યો હતો. આ આખો વિસ્તાર કેપ ઓફ ગુડ હોપ નેચરલ રિઝર્વ તરીકે ઓળખાય છે અને સરકારે અહીં એક અભયારણ્ય ઘોષિત કર્યું છે. અહીં પર્યાવરણની જાળવણી નમૂનેદાર રીતે કરવામાં આવી છે. સરકારે અહીં થોડા ઝીબ્રા અને હરણ પ્રાયોગિક ઉછેર માટે મૂકેલા છે. 11 વાગે અમે કેપ પોઈન્ટ પહોંચ્યા. ઘણી બસો ઊભી હતી, ઘણી ભીડ હતી. ખાસ ઊંચાઈ ન ધરાવતી ટેકરી પર સ્થિત કેપ પોઈન્ટ પર એક ઐતિહાસિક સ્મારક છે. ખાનગી વાહનોને કેપ પોઈન્ટના સ્મારક સુધી પ્રવેશ ન હોવાથી સરકારી બસો મુસાફરોને કેપ પોઈન્ટ વિનામૂલ્યે લઈ જાય છે. આગળ એક ઢોળાવવાળી કેડી અને પગથિયા ચડી કેપ ઓફ ગુડ હોપ પહોંચાય છે. કેપ પોઈન્ટ લઈ જતી નાની બસોની લાઇનમાં પૂર્વ એશિયાઈ મુસાફરોનું એક જૂથ હતું, જેમને ધક્કા મૂકી કરતા અને ઊંચે સાદે બોલતા જોઈ અન્ય ગોરા પ્રવાસીએ તિરસ્કારપૂર્વક મોઢું બગાડ્યું. ગોરા લોકોને અન્ય લોકો પ્રત્યે જે નફરત રહે છે તે માત્ર ચામડીના રંગ કે જાતિના કારણે જ નથી, પરંતુ ગંદી આદતો અને અસભ્ય વર્તન પ્રત્યેનો સ્પષ્ટ અણગમો તેમની ભેદભાવભરી નીતિનું મૂળ હોઈ શકે એવું પ્રવાસમાં અમે ઘણી જગ્યાએ અનુભવ્યું. કેપ ઓફ ગુડ હોપ એટલે આફ્રિકા ખંડનો દક્ષિણતમ છેડો. ખરેખર તો સૌથી દક્ષિણમાં કેપ અગલહાસ છે, પણ ઐતિહાસિક મહત્વ તો કેપ ઓફ ગુડ હોપનું જ. અજ્ઞાત ભૂમિની શોધમાં મહિનાઓ સુધી દરિયો ખેડતા ખલાસીઓને જ્યારે આ કેપ ઓફ ગુડ હોપની ભૂમિરેખા દેખાતી હશે ત્યારે થાકીને ડૂબતો જતો એમનો ઉત્સાહ ફરી એક વખત આશાના તણખલે સપાટી પર તરવરાટ કરવા લાગતો હશે. વર્ષો પહેલા કરેલી કન્યાકુમારીની સફર યાદ આવી, પણ અફસોસ કે કન્યાકુમારીની જેમ અહીં સમુદ્રને સ્પર્શી શકાતું નથી. અહીં અડધી કલાક બેઠા બાર્થેલોમ્યુ ડાયસ, ક્રિસ્ટોફર કોલંબસ, વાસ્કોડી ગામા સદીઓ પહેલાં અજાણી ભૂમિની શોધમાં દરિયો ખેડવા નીકળી પડેલા આ ખલાસીઓની સફર જાણે ગઈકાલની વાત હોય તેમ કેપ ઓફ ગુડ હોપને વીંટળાઈ વળી. તેમના સ્મરણે ઇતિહાસ અનાયાસ જ ક્ષિતિજ સુધી ફેલાઈ ગયો. હિન્દ મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરના પાણીને એકમેકમાં ભળી જતા અને ક્ષિતિજ ઓળંગી દક્ષિણ ધ્રુવ સુધી લંબાતા અમે જોઈ રહ્યા. ક્યારેક જઈશું ત્યાં સુધી પણ એવી અભિલાષાનો દીપ સમુદ્રમાં વહેતો મૂકી અમે પાછા ફર્યા. કેપ પોઈન્ટના દર્શન પછી પેનિન્સ્યુલા ડ્રાઈવનો બીજો તબક્કો શરૂ થયો. અહીંથી રસ્તો કેપના પૂર્વ કિનારે નયન રમ્ય પાર્ટ્રેજ પોઈન્ટ તથા મિલર્સ પોઈન્ટ થઈને સાયમન્સ ટાઉન તરફ જાય છે. સાયમન્સ ટાઉન દક્ષિણ આફ્રિકી નૌકાદળનું અગત્યનું મથક છે. અહીં કોઈ લડાઈ વખતે અગત્યની ભૂમિકા ભજવનાર એક શ્વાનનું સ્મારક જોઈ સુખદ આશ્ચર્ય થયું. સાયમન્સ ટાઉનથી આગળ દરિયાકિનારાની એક એવી નાનકડી પટ્ટી આવે છે જ્યાં અસંખ્ય પેંગ્વિન પક્ષીઓ આવીને વસેલા છે. અમે દબાતા પગલે ચૂપચાપ તે તરફ ચાલવા લાગ્યા. સૌથી પહેલું અમે ઝાંખરા વચ્ચે એકલું બેઠેલું પેંગ્વિન જોયું. અમને જોવા છતાં તે નિર્ભય રીતે બેસી રહ્યું. જાણે એને પૂરો વિશ્વાસ હોય કે આ લોકો મને હેરાન નહીં કરે. દરિયો આવતા તો અસંખ્ય પેંગ્વિન દેખાયા, જાણે પેંગ્વિનનો મેળાવડો ન હોય. પેંગ્વિન બેઠેલું હોય ત્યારે પક્ષી જેવું લાગે છે, પણ ઊભું હોય ત્યારે માણસની જેમ બે પગે ચાલે. એની ચામડીનો કાળો સફેદ રંગ જોઈ ખ્રિસ્તી સાધ્વીનો પહેરવેશ યાદ આવે. ક્યાંક બે પેંગ્વિન ઊભા રહી વાતો કરતા દેખાયા. ઘણા સ્નાન લેતા જળ ક્રીડામાં મશગુલ હતા, તો વળી કેટલાક તેમના બચ્ચાને લહેરો પર તરતા શીખવતા હતા. બપોરનું જમવાનું ફિશ હુક વિલેજ પર હતું. ધ ફિશર્સમેન કોવ તરીકે જાણીતું આ રેસ્ટોરાં સી ફૂડ માટે પ્રખ્યાત હતું. મારા જેવા સી ફૂડના શોખીન માટે તો મજા જ મજા. ભારતીય ફક્ત જોવાનું, એને તો પોટેટો ચિપ્સમાં પણ ફિશ દુર્ગંધ કે સુગંધ આવે. મેં લોબસ્ટર વિથ પેરી પેરી સોસનો ઓર્ડર આપ્યો. હજુ પણ સ્વાદ દાળમાં છે. દક્ષિણ આફ્રિકા જાઓ તો ફિશ હુક વિલેજ અવશ્ય જજો, પરંતુ જેમને સીફૂડમાં રસ ન હોય તેઓ ઉપવાસ રાખી પુણ્યમાં વધારો કરી શકે. ભારતીને આજે વાતોથી જ પેટ ભરવાનું હતું, એટલે સી ફૂડનો સ્વાદ માણી રહેલા મિસિસ પિયર્સનને એણે સવાલ કર્યો. તમારા સમાજમાં સ્વૈર વિહારની પરાકાષ્ઠા સુધીની છૂટછાટ છે, પણ અનુભવી મા બાપ તરીકે તમને હવે આ ઉંમરે આ બધું કેટલે અંશે સ્વીકાર્ય લાગે છે? માનવીય સંબંધોની નજાકત જાળવવા માટે પણ થોડુંક બંધન, થોડીક શિસ્તુ જરૂરી નથી? મિસિસ પિયર્સને બહુ જ પ્રામાણિક જવાબ આપ્યો. ખરું પૂછો તો અમે પણ આ બધું પસંદ કરતા નથી, પણ એ તો ઉંમર વધે તેમ તેમ સમજણ આવતી જાય. સમય જતાં સંબંધોની સચ્ચાઈની સાર્થકતા અને સ્વૈરવિહારની નિરર્થકતા સમજાઈ જતી હોય છે. બાળકોનો મુક્ત આચાર અમારે પણ ત્યાં વડીલો પસંદ નથી કરતા. મનથી અમે પણ ખાસ્સા રૂઢિચુસ્ત છીએ. જમીને અહીંથી વસ્તીની દ્રષ્ટિએ મોટું ગણાય તેવું મ્યુઝનબર્ગ ગામે ગયા અને ત્યાંના બજારોમાં થોડું ફર્યા. બપોરે 4 વાગે અમે નેશનલ બોટનિકલ ગાર્ડન્સ ઓફ ક્રિશ્ચન બોશ પહોંચ્યા. ટેબલ માઉન્ટેનના પૂર્વીય ઢોળાવોનો 560 હેક્ટરમાં ફેલાયેલો આ વિશાળ બગીચો દક્ષિણ આફ્રિકાનો સૌથી સુંદર અને સૌથી મોટો બગીચો છે. અહીં જોવાલાયક અને અભ્યાસલાયક 4,000થી વધુ વનસ્પતિની જાતો છે. આમાંથી 3,000 જાતિઓ તો કેપ વિસ્તારની જ છે. સુંદર ફૂલોની ક્યારીઓ જે બારે માસ મગમગતી હોય છે. લીલીછમ હરિયાળી અને માનવસર્જિત તળાવો તેને એક યાદગાર જગ્યા બનાવે છે. બાગમાં ફરતા ફરતા મિસિસ પિયર્સને વધુ એક રસપ્રદ વાત કહી. અમારો સૌથી યાદગાર પ્રવાસ તો અમેરિકાનો. અમે ચંદ્ર પર ગયેલા. એપોલો મિશનની ટેકઓફ વિધિ નાસા ખાતે નજરો નજર જોઈ છે. વર્ષો સોંસરવી એમની દ્રષ્ટિ જાણે એપોલો યાનના લોન્ચિંગ પેડ પર જ પહોંચી ગઈ. વર્ષો પહેલાંની વાત છે. અમારા એક એસ્ટ્રોનોટ મિત્રને અમે અમારે ત્યાં જમવા નોતરેલા. જમતી વખતે બધા અલકમલકની વાતોમાં મશગુલ હતા. ત્યાં એમના માટે અમેરિકાથી ફોન આવ્યો જેમાં સમાચાર હતા કે અપોલો મિશન માટે આજે જ એમની વરણી થઈ છે. અમે બધા નાચી ઉઠ્યા. તે દિવસનું ડિનર અમારા સૌ માટે યાદગાર બની રહ્યું. તે મિત્ર અમેરિકા પાછા ફર્યા તેના થોડા દિવસો પછી અમને એક પત્ર મળ્યો. મારા જીવનના સૌથી સુખદ સમાચાર મને તમારે ત્યાં મળ્યા. તે પ્રસંગની સ્મૃતિમાં હું મારા ગેસ્ટ ઓફ ઓનર તરીકે મારું ચંદ્રપ્રયાણ ટેકઓફ જોવા તમને આમંત્રું છું. મિત્રની લાગણીથી અભિભૂત થઈને અમે બંને અમેરિકા ગયેલા અને એ અદ્ભુત દ્રશ્ય અમે નાસાની કાચની બારીમાંથી નજરે નિહાળ્યું. નેશનલ બોટનિકલ ગાર્ડનમાં ટહેલતા ટહેલતા મન ભરાતું ન હતું. કુદરતના સમૃદ્ધ મહાલયમાં ફરતા સાંજ પડી ગઈ અને અંધકારનો કંબલ ચો તરફ ફેલાવા લાગ્યો. કાલે ફરી અહીં આવજો, સુઝને સમય તરફ ઇશારો કરતા કહ્યું. પાછા ફરતા રોહર્ટ્સ યુનિવર્સિટી ઓફ કેપટાઉનનું ભવ્ય કેમ્પસ જોવા મળ્યું. કેપટાઉન મેડિકલ જગતમાં ખૂબ જ જાણીતું નામ છે. અહીંના જ ડૉક્ટર ક્રિશ્ચિયન બર્નાર્ડે વિશ્વનું સર્વપ્રથમ માનવ હૃદય જ્યાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું તે ભવ્ય હોસ્પિટલનું મકાન કોઈ મંદિર જેટલું સન્માનીય લાગ્યું અને આદરથી મસ્તક ઝૂકી ગયું. દૂરથી ટેબલ માઉન્ટેન દેખાતું હતું. આજે તો તેના ઉપર કુદરતે એક સફેદ વાદળ ટેબલ ક્લોથની જેમ બિછાવી દીધેલું. આવું ક્વચિત જ જોવા મળે. મિસ્ટર અને મિસિસ પિયર્સનને એમની હોટેલે ઉતારી અમે પાછા ફર્યા. એક જ દિવસ માટે અમારા જીવનમાં પ્રવેશેલા દંપતી અમારા મન પર કાયમી છાપ મૂકી ગયું. પણ અમારાથી એક ગંભીર ભૂલ થઈ ગઈ. વિદાય સમયે સરનામાની આપલે રહી ગઈ. હવે તો ન જાણે ક્યારે ફરી મુલાકાત થાય. કદાચ ક્યારેય નહીં. અમે ઘણીવાર હજુય એમના ફોટો જોઈને એમને યાદ કરીએ છીએ ને મનોમન ભાવપત્ર પાઠવીએ છીએ. હવા પર લખીને સરનામું પિયર્સન દંપતીને નામ.